પૂછો.
મારો પ્રશ્ન એમાં પછી આગળ એવો છે કે ક્યાં સુધી કર્મ નો ઉપયોગ છે?
કર્મ નો હવે વિચાર કરી લો, અનુભવી છે સંપૂર્ણ કર્મ. આટલું આટલું સુધી તમને સમજણ પડી, કર્મ ત્યાં સુધી કરા એને અનુભવવા સુધી, એમાં શંકા નથી રહી ને. ચાલે હવે એ રહ્યું, અનુભવ થયો પણ એને શરીર રહ્યું કે નહીં?
જયારે એ કર્મ ને ઉપાસના કે જે કઈ કરતો હોય તેના તેને મૂકી દેવાની અવસ્થા આવે છે. એની
વાત આવે છે કરી, પણ પછી એની મેળે હાથ મેળે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે. પણ આવે છે કરી અને મૂકી જાય છે. એટલું નહીં સાહેબ, આ તો પહેલી વાર વાત કરું છું. અનુભવી પુરુષ માસ્ટર ઓફ ઓલ કહેલો, એને સ્વામી કહેલો છે. ભૂખ સરસ ઉપર પણ સ્વામી એને એવા સંજોગો મળી જાય છે કે 8-10 દિવસ ભૂખ વગર ખાધા સિવાય ચાલો. પાણી સિવાય સાહેબ મારો અનુભવ છે, 6 દિવસ સુધી પાણી નહીં બિલકુલ મળે છે. જેમ આપણા ઘર છે એનું ઘર ના આપણા સ્વામી હોઈએ, એને તાળા બાળા મારી દઈએ છીએ, ગમે ત્યારે ઉગાડવું તો ઉગાડીએ, મારે તાળા મારે એવી ત્યાં એને અનુભવ થાય છે. કરો સાધના ની ઉચ્ચતર કોટીમાં ભૂખ સરસ સાધી કે મુક્તિ, એ મુક્ત રહી શકાય છે એવો એને અનુભવ થાય છે.
એટલે ભગવદ્ગીતામાં નિષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ વાપર્યો છે કે નિષ્કર્મ્ય અવસ્થા આવે છે કર્મ કરતા કરતા. ત્યારે નિષ્કર્મ અવસ્થાને જ મોક્ષાવસ્થા એ કહે છે, એ સ્પષ્ટ રીતે કહે છે. એટલે મને કંઈક એવું સ્ફુરેલું કે માણસ પોલ જમ્પ કરે છે, પેલો પોલ લઈને દોડે છે ને, પછી અમુક સ્ત્રી આવે છે એટલે વાસણો મૂકી અને પછી કૂદી પડે છે. એમ કર્મ અને ઉપાસના મારી બુદ્ધિ પ્રમાણે અમુક સુધી ઉપયોગી થતા હોવા જોઈએ. હા, એની વાત પૂછું.
છૂટી જાય છે એના કોઈ કર્મ પછી? પેલાના કર્મ તો આત્માના અનુભવ ના આપે છે, હવે કઈ એવું છે નહીં. એને કર્મ પરજાત નથી, પણ એને કર્મ છે ખરા. જો બ્રહ્મ છે તો ફળે પર સક્રિય છે, નિષ્કામ ની ભૂમિકા પર સકામ છે. બ્રહ્મ પણ અથવા આત્મા ની વાત કરીએ તો પણ એ સ્થિતિ એની થાય છે. કારણ કે સંપૂર્ણ નિષ્કામ હોવા છતાં કામ કરે કે ના કરે બધું સરખું છે. કેટલાક પડી રહે છે વાપસ સાહેબ, કેટલાક એવા હોય છે કર્મ વિના એમને પડ્યા રહેલા હોય. તેમ છતાં મહાન જ્ઞાની એવા હોય છે, મને એક યાદ છે પ્રસંગ, આ બધાને પણ સમજણ પડશે. સાહેબ ડાકોરમાં મુક્તિ ને કિનારે એક બજારમાં જતા કુવો આવે છે, તેની પાસે પડી રહેતા તદ્દન ગાંડો જ બધા કહેતા ઘણા વખત સુધી ગાંડો જ. મારા ગુરુ મહારાજે કહ્યું કે મગરમચ્છ પાસે લઈ જા, મારી પાસે પૈસા તો મળે નહીં. તો પગે લાગ્યો કે હું કરો હુકમ ઉઠાવવાની તૈયાર, મારી પાસે પૈસા નથી. તો બિલકુલ નથી, મેં ના તો માગી લાય, હું ગરીબ ને સાહેબ કોઈ નહીં આપે. એ એટલી બધી તારી ગરીબ અવસ્થા, મેં મારા ઘરમાં આવીને બતાવું છું, પૈસા આવીને મારા દેશ હું તો મફત આવું તમારી સાથે, તમે બેસો ને હું બેસું. તો કે નહીં પૈસા જઈએ, તો પૈસા મારી પાસે નથી, મારી સાથે આવવાની તૈયારી છે, મારી પાસે ઘરનું ગાંઠું મળે ને વેચીને તમને લઈ જાઉં. પૈસા જઈએ લઈ આવો, જગા બતાવો મને આપે, પૈસા મારી પાસે નથી. અચ્છા બચ્ચા, તો તે દિવસ 8-10 માણસો આવ્યા, 95-96 રૂપિયા થઈ ગયા. કોઈ દિવસ આવે નહીં માણસો, કારણ કે હું ની બે જણ એકલા જ રહેતા હતા, કામ બાર બંગલો રાખીને. બીજું બીજું કોઈ આવતા ના જ પાડી લે, કોઈને આવવા નથી પણ બે જ જણ અમે. ત્યારે તે દિવસ વચિતા માણસો આવ્યા, 95 રૂપિયા મૂક્યા આપ્યો અને કે બચ્ચા જે કોઈ પૈસા આ ગયા અભી તો લે જરા મગર, તો કે મગર મત જોવા લઈ ગયા. ચાલો હું તો 95 મગરમચ્છ ક્યાં લઈ ગયો. વડોદરામાં બાગની અંદર મોટા મગર મગરો છે, ખંભાત દરિયો છે ત્યાં કદાચ હોય, તો ક્યાં લઈ જવો. એ ક્યારે બીજું હોય તો વારંવાર બાળકની માફક હો વાર બોલ્યા છે, પણ મને ચીડ ત્યારે ચડેલી. આપી તમે બોલ્યા કરો છો પણ જગારું નામ તો દેતા ને, ક્યાં માલ લઈ જવા. મેં બસ લઈ ચલો અભી અભાવમાં એટલી બધી રડ લીધી કે મેં હું હારો હવે ચાલો. સ્ટેશન આવીને આનંદ સુધી ટિકિટ લીધી. નામ ક્યારે ગામનું તો આનંદમાં 3 પણ જાય છે, 3 છે. ત્યાંથી જોઈ જોઈશું, ચાલો આનંદ સુધી લો. આનંદ સુધી લીધી ટિકિટ. પછી આનંદ આવ્યો એટલે મારા દિવસ બહારથી એક મોટો દરિયો આવ્યો છે, કેમ દરિયામાં તો મગરમચ્છ હોય જ, પણ આ બાજુ મુંબઈ જાય છે અને વડોદરા છે. આ મોટા મોટા પાણીના કુંડ છે, તેમાં મોટા મોટા જબરદસ્ત મગરો છે. અને આ બાજુ મેં કોઈ રણછોડરાજીનું મંદિર છે, જે રણછોડરાજીને તમે મગરમચ્છ કહેતા હતો તે ત્યાં છે. કોઈ જવાબ ના આપે તો અહીં લઈ જાય એમ કહે જ નહીં. તો બહુ ઉચકે છે આવા લોકો સાથે કામ પાડવું. હા સાહેબ, મારા તો ગુરુ મહારાજે શીખવાડ્યું જેવી રીતે આપણે રહીએ છીએ એટલે વાંધો લોકો નથી આપતો. જો અસલ અમારી રીત પ્રમાણે રહું તો ગરીબ વાર લોક સંગ્રહ નહીં સાહેબ, મને બિલકુલ નહીં સંગ્રહ સાહેબ. સાચો કહું કુમતી ના કિનારા ઉપર કુવો, તેની પાસે એક માણસ મેળા ઘેરા જેવું પડી રહેલો ઘણા વર્ષો ત્યાં જ. એટલું યાર વરસાદમાં તાડમાં તડકામાં ત્યાં જ રહી વરસાદમાં સુતા. પછી ત્યાં બેઠા અમે આવ્યા છીએ તો અલગ મલગ નહીં વાતો આપણને સમજે ના, પણ હા સાહેબ ત્યાં આકાશ ને એવી બધી વાત કરી. તમે ક્યાં સુવો છો? મારા ગુરુ મહારાજ કે હું તો આકાશ પૂછું તો તમે કઈ સુવો છો? તો કદીક વાવ ઉપર, તેજ ઉપર, કદીક પૃથ્વી ઉપર, કદીક જળ ઉપર, પરમેશ નું આકાશમાં જો સુતો સુવાનું થયું નથી. આવી બધી વાત કરે. આજે તો હું સમજું, ત્યારે નહીં સમજ્યો. પછી મને કહ્યું આ મગરમચ્છ તો દાદા મારા છે, એની અનુભવની દ્રષ્ટિ થી મગરમચ્છ એને કોણ બોલે. એટલા બધા વર્ષ સુધી એ ડાકોરમાં હતો, એવો કર્મ કરે છે ખરો. ડાકોર પાસે જ એટલે તમને પૂછવા કરવા આવે તો સીધો જવાબ આડો તેડો બધું ભાષામાં જવાબ ના આપજો, સીધો જવાબ આપજો. આપીશ અનેક વાર ગયેલો, બહુ સરસ જવાબ આપેલા. ભાઈ ભાઈ એને કોણ જાણે, આવું અનુભવી છે કોણ જાણે, કોઈ આ માને હતા ભણેલા ગણેલા તો બુદ્ધિ જ પહોંચે નહીં ત્યાં આગળ. આ એવું બધું કરતા કારણ એ છે કે એવાને કર્મ દેખીતા નથી લાગતા, કર્મ દેખીતા નથી, પણ એને કર્મ છે ખરા, એને કર્મ છે. મનાધિકરણ દ્વારા એ કર્મ કરતો હોય અને અનેક ની સાથે સંબંધ છે નિમિત્ત ને કારણે. એટલે ભેદ રહે છે જીવ દશામાં, કર્મ ઇસેન્શિયલ, એમાં કોઈનો ભેદ નથી. બધાને જ કર્મ કરવું જ પડે, ઓછા વધતું પ્રમાણ જુદું, પણ અનુભવી સ્થિતિમાં જ કેટેગરીમાં ફેર પડી જાય. કોઈ સતત કર્મમાં ફરવા એટલા જ લાગે, કોઈ પણ ના પણ હોય એટલે આને આમ જ કરવું જોઈએ એમ નહીં કહી
શકાય. માટે કર્મ કમ્પલસરી નથી,
કર્મ છે ખરું, પણ અમુક જ કર્મ મનાધિકરણ આવ્યા, નિમિત્ત આવ્યું એટલે કર્મ આવ્યું. નિમિત્ત ની વાત આપણે સ્વીકારીએ એટલે કર્મ તો આવ્યું એને, પણ કેટલાક માણસ દ્વારા કરતા હોય, કેટલાક પ્રત્યક્ષ રીતે કરે, અને કેટલાક એની મેળે કરે. સૂક્ષ્મ ભાવથી, માત્ર ભાવથી થાય, અનાદિ કારણે ઉડી જાય, માત્ર એક ભાવ રહે એનામાં, નિમિત્ત ની વ્યક્તિ રહે અને પોતાનો ભાવ એનામાં રહે, એવી રીતે પણ કરે છે કર્મ. અનુભવી પુરુષ પણ કર્મ રહે છે, અને કર્મ રહે છે ખરું, કોઈ ને કોઈ પ્રકારે કર્મ રહે છે, પણ ઇસેન્શિયલ નહીં એને, બિલકુલ ઇસેન્શિયલ નહીં. એને લુગડા પહેરવા ઇસેન્શિયલ નહીં તો પહેરે, એ તો લોકલાજ ને લીધે. લોકોને પસંદ ના પડે એટલે, બાકી એને કપડા પહેરવા જોઈએ એવું કઈ નહીં.